અવતાર નરનાથ
ભગવાન શિવના દાંપત્ય જીવનમાં પણ સત્સંગ ભરેલો છે. જે ગ્રહસ્થમાં પતિ પત્ની વચ્ચે સત્સંગનો સંબંધ હશે એ હંમેશા સુખ શાંતિ ભર્યું આનંદ ભર્યું દાંપત્ય ગ્રસ્ત. ભગવાન શિવ પણ અર્ધાંગના એવા પાર્વતીજીને સાથે લઈને રામકથાનો સત્સંગ કરે. જ્યારે સતીના વેશમાં હતા ત્યારે ભગવાન એકલા જ સત્સંગ કરવા માટે અગસ્ત્ય ઋષિને ત્યાં ગયેલા. પાર્વતીજીને રસ ઓછો હતો. અગસ્ત્ય ઋષિને ત્યાંથી સત્સંગ કરીને નીકળ્યા દક્ષિણમાંથી. ભગવાન દંડકારણ્યમાં હતા. ભગવાન ધરાતલ પર અવતરી ચૂક્યા હતા. શિવ પાર્વતીજી સહિત સતીજી સહિત કૈલાસ જઈ રહ્યા હતા દક્ષિણમાં. અને તે વખત દંડકારણ્યની અંદર પ્રભુ વિચરતા હતા. ભગવાન શિવને તો લાવ દર્શન કરી લો, પણ દર્શન કેવી રીતે થાય? મન ડર લોચન લાલ કેવી રીતે દર્શન કેવી રીતે થાય? વિચાર કરતા કરતા એટલામાં વન ની અંદર વિચરતા પ્રભુના દર્શન આકાશ માર્ગેથી શિવજીને થઈ ગયા. જય સચ્ચિદાનંદ જગ પાવન આમ કહી મસ્તક નમાવી અને પ્રભુ શિવ આગળ. એટલે સતીને એમ થયું કે આટલા મોટા મારા નાથ પ્રાણપતિ મહાદેવ કહેવાય, અને આ રસ્તામાં જંગલની અંદર ભટકતા બે છોકરાઓ એને જય સચ્ચિદાનંદ કહી માથું નમાવી અને એને આગળ પ્રણામ કર્યા, કોણ? શંકાને વાચા મળી અને વાચાને ક્રિયા મળી ગઈ. પરિણામ બહુ વિરુદ્ધ આવ્યું. સત્સંગની અંદર સાથ સંખાત પતિ પત્ની બંને, અને શંકાઓના સમાધાન જલ્દી થાય ને તો વધારે સારા. જો શંકાના સમાધાન ન થાય અને ખેંચાયા કરે તો સતીની માફક ઘરમાં ક્લેશ અશાંતિ, અને પછીથી યોગાગ્નિ વડે આત્મહત્યા. સતી આત્મહત્યા જ કરી. એટલે દાંપત્ય જીવનને ખૂબ જ સુખરૂપ મધુર અને સરસ શાંત બનાવવું હોય તો સત્સંગ એ જ મોટામાં મોટું સાધન. શિવજીને એકવાર અનુભવ થઈ ગયો કે સતી જોડે સત્સંગમાં નતા બેસતા, એનું પરિણામ સતીનો વિયોગ થયો, સતીને પણ આત્મહત્યા કરવી પડી. પાર્વતીજી સાથે લગ્ન કર્યા પછીથી ભગવાન હંમેશા રામ કથાને સાથે રાખી માધ્યમ રાખી અને દાંપત્ય જીવનને સત્સંગની અંદર પરોવી દીધું હતું, જેને કારણે સાચી સમજ શાંતિ દરેકને આખા ઘરમાં સુવાસ. એટલે અહીંયા આગાડી રામરાજની અંદર રામ સભાની અંદર જે સત્સંગ થયો, ભગવાને પોતે પ્રજાની સાથે સત્સંગ કર્યો, એ સત્સંગ અયોધ્યાના પ્રજાજનોએ તો ભગવાનના સાનિધ્યમાં અયોધ્યામાં જ કર્યો, પણ એ સત્સંગની કથા ભગવાન શિવે પાર્વતીજીને કૈલાસમાં કહેતા કહેતા કહ્યું, ઉમા સાંભળો છો? આ સાંભળવા જેવી વાત આવી છે. ધ્યાન કેન્દ્રિત કરે, જાગૃત કરે, સમજ્યા? અને એમ પાર્વતીજીને સંબોધન કર્યું કે ઉમા ઉમા જરા સ્વસ્થ છો ને? કથા સાંભળવામાં કદાચ બે ધ્યાન તો નથી ને આ સત્સંગમાં? એટલે ટકોર્યા, સંબોધન કર્યું, ઉમા અવધબાસી નરનારી કૃતાર્થ રૂપ. સાંભળો, આપણે તો અહીંયા કૈલાસ ની અંદર આટલી બધી ટાઢમાં બરફમાં બેઠા છીએ, ભગવાનનું સ્મરણ કરીએ છીએ, પણ અયોધ્યાના વાસીઓ કેટલા બધા ધન્ય, કેટલા બધા કૃતાર્થ કે ભગવાનના સાનિધ્યમાં જ, ભગવાનના રાજ દરબારની અંદર ભગવાનના શ્રી મુખેથી આ બધો સત્સંગ સાંભળ્યો. તો એ કેટલા બધા આનંદ, કેટલા બધા ધન્યતાને કૃતાર્થ થઈ ગયા. એ લોકો જન્મ સફળ થયો, મનખો લેખે લાગ્યો. આપણે કહીએ છે ને મનખો લેખે લાગ્યો, આપણી તળપદી ભાષામાં કે આપણો જન્મારો સફળ થઈ ગયો. નહીતર તો કેવું પડે, જન્મારો એળે વહી નવ ભજિયા સારંગ પાણી. જન્મારો એળે પાર્વતીજીને માટે ભગવાન શિવ કહે છે, આપણે તો ધન્ય છીએ, કારણ કોઈ દિવસ ક્લેશ થતો નથી, કોઈ દિવસ કઈ વિચારભેદ મનભેદ શું વિચારભેદ નથી થતો. એટલે ખૂબ આનંદ અને ઉત્સાહમાં આવીને વક્તા ઘણી વાર ખૂબ આવતા ભાવમાં આવી જાય કથા કરતા કરતા. એટલે શિવજી પણ રામ કથા કહેતા કહેતા એવા બધા સરસ ભાવમાં આવી ગયા કે મારા ભગવાને આટલી બધી સુંદર જીવન જીવવાની વાતો અને પોતાના શ્રીમુખે અને તે પછી પોતાની પ્રજાને પોતાના આશ્રિત ભક્તોને ભગવાન સ્વયં આપે. અને કઈ બધી વાત, એ તન કર ફલ વિષય ને ભાઈ સ્વર્ગ અંત દુઃખ બડે ભાગ માનુષ તન પાવા સુર દુર્લભ સબગ્રહ. એ કેટલી ઊંચામાં ઊંચી વાત, કોણ કહેશે આવું. પરમ સત્ય અને ભગવાનના શ્રીમુખેથી અને ભક્તોની આ સત્સંગ સભાની રાજ દરબારની અંદર સત્સંગ, એટલે ભગવાન શિવ પણ કેટલા બધા ભાવોર્મીમાં આવી ગયા. એટલી બધી ભાવ ભાવ વ્યક્ત થયો અંદર હૃદયમાં કે જો કેટલા બધા કૃતાર્થ છે. જયારે કોઈ સત્સંગમાં બેઠેલા આ બધા કેટલા નડિયાદના માણસો કેટલા ભાગ્યશાળી છે, મહારાજ મળ્યા છે, પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં જાય છે, આટલો સત્સંગ થાય છે, ધ્યાન કરે છે, પાઠ કરે છે વિષ્ણુ સહસ્ત્ર, આપણને નડિયાદમાં જન્મ મળ્યો હોત તો એમ કેટલાય વિદેશમાં રહેવાળા મારા કરી પરદેશમાં રહીએ, આવો લાભ તો આવીએ ત્યારે જ મળે ને, પછી પાછા જતા રહીશું ક્યાં આવો લાભ મળે. એમ ભગવાન શિવ પણ કે અયોધ્યાના વાસીઓ કેટલા બધા કૃત્ય કૃતાર્થ, કેટલા બધા એમના જીવનની અંદર ભાગ્યશાળી છે, એમને ભગવાનનો સાનિધ્ય ભગવાનનો સત્સંગ અને ભગવાનની દ્રષ્ટિ રોજ મળે, રોજ એમની પ્રેમ દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ કૃતાર્થ. ઉમા અવધવાસી સ્ત્રી પુરુષો બધા કેટલા બધા કૃતકૃત્ય કૃતાર્થ છે, એમનો જન્મ સાફલ્ય થઈ ગયો. આ ફેરો ભોગટ નથી ગયો, આવીને આખા અયોધ્યાની અંદર જો સંયમ કેવો હતો, ભગવાન પ્રત્યે એટલી સરસ ભક્તિભાવ હતો, પ્રેમ હતો કે ભગવાનના વિયોગમાં ભગવાનના 14 વર્ષ પછી દર્શન ફરી થશે એવી આશાએ સૌએ સંયમ પાળ્યો છે. કોઈ મર્યું નથી, ભગવાન 14 વર્ષ જીવનમાં આવે ને ત્યાર પછી જ જવું છે ત્યાં. અને કોઈ સંતાનનો પણ જન્મ નથી 14 વર્ષ, બધી રીતે આ વ્રત નિયમ સંયમ પાળે. જો ભગવાનને પ્રત્યે આટલી બધી ઊંડી શ્રદ્ધા ભક્તિ ભાવના હોય 14 વર્ષ, અને એ રીતે ભગવાનના સાનિધ્યને વિયોગને આ રીતે વ્યક્ત કરતા હોય, સાનિધ્યને આટલો આનંદ માણતા હોય, તો ભગવાન શિવને પણ પોતાના મોઢેથી કહેવાનું મન થાય અવધવાસી નર નારી કૃતાર્થ. જેમ મહારાજ જય મહારાજ લક્ષ્મણદાસજીની ભક્તિ એમની સેવા જાણીને કહી દે, ધન્ય લક્ષ્મણદા ગુરુ સંત રામ બોલ્યા રીધી, ધન્ય લક્ષ્મણ બળભાગી તે ગુરુ વૈણમાં. ગુરુ જેવ સદગુરુ જેવા સદગુરુ શિષ્યની આટલી બધી પ્રશંસા, શિષ્ય કેવા કેવી કેવી અવસ્થા પ્રાપ્ત કરી છે, એ શિષ્ય કેવી સેવા કરી છે સદગુરુ, કે પોતાના શ્રીમુખે આમ ઉદ્ગાર નીકળે ગુરુ સંત રામ બોલ્યા રીજી, સેવાથી કેવા રીઝ્યા રીઝવ્યા હશે, કેટલો સંતોષ થયો હશે. અને કેટલી પાત્રતા કેળવી. જેમ ગુરુ લીલામૃતમાં પેલો દીપક છે, સેવા કેટલી સરસ કરે છે ગંગાના કિનારે. ગુરુ ક્રોધે ભરાય, ખાવાનું ના આપે, ગાળો માડે મારે, છતાંય સૌમ્ય ભાવથી સેવા કર્યા. પછી જયારે આખું પ્રારબ્ધ ભોગવવાનું પૂરું થયું ગુરુનું, ત્યાર પછી એટલા બધા આશીર્વાદ આપ્યા. પોતાનું પોતાનું સામર્થ્ય એ દીપક નામાં મૂકી દીધું. લે આપ, બધા શિષ્યોની વચ્ચે કહી દીધું આથી અમારું. મહારાષ્ટ્રી પણ મહાસુ પૂર્ણિમા એ સમાધિ લેતા સૌની વચ્ચે કહ્યું, સંતો અને સેવકો લક્ષ્મણદાસ આથી મારું સ્વરૂપ છે, એમાં મારા દર્શન કરજો. બડભાગી ગુરુ વેણમાં, આવા ભાગ્યશાળી કે ગુરુ મહારાજે જે કઈ શબ્દ આપ્યો, જે કઈ વેણ ઉપદેશ આપ્યો, એમાં તમે પ્રવેશી ગયા. આખા જીવન સુરત શબ્દમાં જા મિલી વો પ્રેમ પ્રકાશ. લક્ષ્મણદાસ મહારાજ નો ઉદ્ગાર છે, મારી સુરતાઓ ગુરુ મહારાજ ના શબ્દમાં મળી ગઈ વો પ્રેમ પ્રકાશ. તોય કહાવે સંત રામ રામ મિલે, એ છે આત્મા રામ ના દર્શન. અહીંયા ભગવાન શિવ પણ, ભગવાન શિવ જેવા શિવ બોલે અને અયોધ્યા વાસીઓના માટે નરનારી એમનો જન્મારો સફળ થઈ ગયો, બેડો પાર થઈ ગયો. આટલા સદભાવથી ભગવાન શિવ જેવા કહેતા હોય અને અયોધ્યાના પ્રજાજનો માટે કેટલો અહોભાવ જાય. અને પાર્વતીજીને કથા કહેતા કહેતા, માં સાંભળ, આપણે તો અભાગ્યા કે આટલા બધા દૂર કૈલાસમાં બેઠા છીએ, અને સદભાગી તો એ કે ભગવાનના સાનિધ્યમાં આટલા નિકટમાં સતીવેશની અંદર તો એક રાજકુમાર આ હોય, આ જંગલમાં રખડતા પોતાની પત્નીને શોધતા અને વ્યાકુળ, એને તો કે ભગવાન. એ જે ભૂલ થયેલી એ ભૂલ ફરી ના થાય એટલા માટે કહ્યું, આ ભગવાન રામ એ કોણ છે, મૂળ નિજ સ્વરૂપ શું છે? બ્રહ્મ, સ્વયં બ્રહ્મ પરમાત્મા પોતે અહીંયા અવતરિત થઈને સગુણ રૂપે સાકાર થઈને અહીંયા આવ્યા છે. એમના માનીશ કે આ દશરથના જ બે દીકરા જંગલમાં ભટકતા પત્નીને શોધતા અને દુખી, એ જ સ્વયં પરબ્રહ્મ છે. બ્રહ્મ સચ્ચિદાનંદ, સત ચિત અને આનંદ સ્વરૂપ જે પરમાત્મા છે, સત ચિત અને આનંદ જે અવ્યક્ત છે, એને ઘન કહ્યા, એને મૂર્ત સ્વરૂપ કહી દીધા, સગુણ સાકાર કહી દીધા. બ્રહ્મ સચ્ચિદાનંદ ઘન, કઈ અવ્યક્ત નથી. ભલે સત આનંદ સ્વરૂપે અવ્યક્ત હશે, પણ રામ સ્વરૂપે એ ઘન પ્રત્યક્ષ દર્શન કરાવી રહ્યા છે. એ આ પ્રભુ છે જે રામરાજની અંદર રાજા રામ તરીકે સિંહાસન ઉપર બેસીને રાજસભા રાજ દરબારની અંદર પોતાની પ્રજાને સત્સંગનો બોધ કરી રહ્યા છે. તે જ ભગવાન સ્વયં પર બ્રહ્મ સત ચિત્ત અને આનંદ સ્વરૂપ છે. સત આત્મા સત છે, એ આનંદ સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, એ કોઈ બીજું નથી. અને રઘુનાયક ભગવાન રામ રઘુવંશના નાયક એવા પ્રભુ સ્વયં જ્યાં રાજા તરીકે બિરાજે છે, એ અયોધ્યા ધન્ય છે, એ અયોધ્યાના વાસીઓ ધન્ય છે સર્વકૃતાર્થ. આમ કહીને આપણે પણ આપણા ગ્રહસ્થ જીવનની અંદર દાંપત્યની અંદર કૃતાર્થ થઈશું ને, રામકથા સાંભળીને, રામકથાને ગાઈને. એમ કહીને ભગવાન શિવે અહીંયા આગળ કથા